તો સંસાર પરિભ્રમણનો અંત નહીં આવે, અને કષાયોનું લક્ષ છોડીને, કષાય જેના લક્ષ્ય થાય છે એવા ફળનું લક્ષ છોડીને જીવ પોતાના સ્વભાવનું લક્ષ કરશે તો એ સુખી થયા વગર રહેશે નહીં અને પંચ પરાવર્તનનો અંત આવ્યા વગર રહેશે. ઠીક છે, બહુ સરસ વાર્તા છે. પછી પ્રેઝન્ટેશન ના માધ્યમથી આપણે આ વાર્તાનો સાર સમજો, બહુ જ સરસ રીતે આપણે એને એનો ફ્લો ચાર્ટ સમજો. પહેલા આપણે આ લઈ લઈએ, કષાયો કે આધીન હોને વાલો કા ઉપહાર. કષાયો કા જીતના ભી મોક્ષ કા કારણ હૈ, બરાબર છે. કષાયો કા જીતના ભી મોક્ષ કા કારણ હૈ, એસા નિરૂપિત કરતે હુએ ભી જો કષાયો કે આધીન હો રહે હૈ આગામી છંદ મેં ઉનકે પ્રતિ હાસ્ય કરતે હૈ. અહીંયા આટલું કેવા છતાં પણ ખરા છે, ડોક્ટર એમ કે આ નહીં ખાતા, આ ખાવાથી તમારો રોગ વધશે, રોગ વધશે તો પીડા વધશે, દુઃખ વધશે, ખ્યાલ આવે છે, એનાથી બીજા રોગ થશે, વધારે હેરાન થશે. અને તો પણ આપણે એ પદાર્થનું ભક્ષણ કરવાનું ના છોડીએ તો પછી કોણ આપણને દુઃખી થવાથી બચાવશે? પોઈન્ટ સમજાય છે? જ્યારે કહેવામાં આવે છે કે ભાઈ આ પદાર્થ તમારા માટે અભવ છે, એવી રીતના કચારી ભાવ જીવ માટે અત્યંત દુઃખદાયી છે. જીવને ખબર નથી કે કચારીના વશીભૂત થઈને એકેન્દ્રિય બેન્દ્રિય આદિ પર્યાયમાં ક્યાંય ચાલ્યો રહેશે, ક્યાંથી આવ્યો છે, આ શું મળ્યું છે, અને આ વાત નહીં સમજે અને જે કચાય ભાવ છે એની જ પુષ્ટિ કર્યા કરશે તો ખબર નથી જીવને કે પાછો એનું શું કહેવાય, બેક ટુ ફેમિલી, એનો ત્રસ્ત પર્યાયનો કાળ શું, કારણ કે ત્રસ્ત પર્યાયમાં કઈ જીવ અનંત કાળ તો રહેવાનો નથી. અન્ડરસ્ટેન્ડિંગ, ત્રસ્ત પર્યાયમાં જીવ નિગોધમાં છે. નિગોધ એટલે સ્થાવર, નિગોધ એટલે સ્થાવર, સ્થાવરમાંથી જીવ ત્રસ્તમાં આવ્યો. છ મહિના ને આઠ, આ તો ખબર છે ને બધાને, છ મહિના ને આઠ સમયમાં 608 જીવ આવે છે બહાર નિગોધમાંથી, બરાબર છે, નિત્ય નિગોધમાંથી આવે છે. ક્યાંથી આવે છે? જે આજ સુધી નિગોધ, જયારે સમજો આ વાતમાં પણ કેટલો વહેરાગ છે, આજ સુધી જે નિગોધમાંથી નીકળ્યા નથી એનો મતલબ અનાદિકાળથી જે નિગોધમાં હતા અને એમાંથી નીકળીને 608 જીવ બહાર આવે, ઓનલી 608 જીવ. જયારે કે એક નિગોધ શરીર ને સમજાય, એક નિગોધના ઓદારી શરીરમાં, એક નિગોધનું શરીર હોત જે સૂક્ષ્મ શરીર છે એમાં કેટલા જીવ હોય, એમાં કેટલા જીવ રહે, 3 કાળના સિદ્ધ કરતા અનંત ગુણા વધારે જીવો તો એક ઓદારી શરીરમાં રહે છે. તમને સમજાય છે વાત, ની ગ્રેવિટી સમજાય છે એની જે ઇમ્પોર્ટન્સ, 3 કાળના સિદ્ધ કરતા અનંત ગુણા કેવી રીતના માનવામાં આવ્યા, વાત ઉપમાં કેવી રીતના માનવામાં આવે, બોલો બોલાજી, 3 કાળના સિદ્ધ કરતા અનંત ગુણા જીવો એક નિગોધના શરીરમાં રહે અને એમાંથી ખાલી 608 જીવ એ નીચે નિગોધમાંથી બહાર નીકળે, 6 મહિના ને 8 સમયમાં, અને બહાર નીકળીને પછી ત્રસ્તમાં આવે ને ત્રસ્તમાં આવીને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય અને અસમની પંચેન્દ્રિય સુધી તો સમ્યક દર્શનના આ વાત સમજવાના દરવાજા બંધ છે ને. અસમની પંચેન્દ્રિય સુધીના જીવો માટે તો આ દરવાજા બંધ છે. ક્યાંથી ગીધા? નિગોધ થી લઈને અસમની પંચેન્દ્રિય જીવ, 5 ઇન્દ્રિય છે પણ મન નથી, એવા જીવો પાસે તો તમને કઈ પ્રાપ્ત કરવાનો મોકો નથી, સમજવાની યોગ્યતા નથી, મન જ નથી, વિચાર કરવાની સામર્થ નથી. તો કેટલા જીવ આવી ગયા એમાં, બોલો હવે કેટલા જીવ સંઘની પંચેન્દ્રિય થાય અને સંઘની પંચેન્દ્રિયમાં પણ મનુષ્યમાં પણ આવો જેમ ઉત્તર 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 તો દુર્લભ જોયું, દુર્લભતા જોયું, કારણ કે આપણે વિચાર નથી દી, એટલું કોઈને કીધું પણ નહીં, મને યાદ નથી કોને કીધું, પણ પંચમ કાળમાં પુણ્યના ઉદય પાસે આનાથી વધારે આપણી આપણને આપવા માટે કહ્યું. આવા કુંડાવસર્પણી પંચમ કાળમાં પુણ્યના ઉદય પાસે સમજાય છે આનાથી વધારે અનુકૂળતા બહુ વધી રહી છે આપણી પાસે, આપણને આપવા માટે ઉદય પાસે તો કહ્યું, ઉદય તો સરસ બધું આપી દીધું, કારણ કે મનુષ્ય ભવ છે. તમે વિચારી લો કેટલું કેટલી દુર્લભતા છે, આ વાત મળી કેટલી દુર્લભ છે. 2000 વર્ષ પહેલા લખેલા ગ્રંથો આજે સુરક્ષિત છે આપણી માટે, હજી એ કાર્ય થઈ રહ્યા છે, આગળ 21000 વર્ષના પંચમ અંત સુધીના બધા શાસ્ત્રો રહે અને લોકોને મળતા રહે એની માટે કેટલા કાર્ય થઈ રહ્યા છે, આવી વાત છે ને. તો એટલે એની દુર્લભતા સમજવી જોઈએ કે આપણે કષાયના વશીભૂત થઈને આપણે આપણું કેટલું ગુરુ કરીએ, થોડો વિચાર કરો. જો વિકલ્પ આવે શરીરને લઈને, પરને લઈને, ઘરને લઈને, વસ્તુ અલગ છે. આઈ એમ, વી આર ઓલવેઝ, ગુરુદેવજી 45 વર્ષ ઓલવેઝ ફોકસ કર્યું છે. છે અભિપ્રાય, એ તારું શ્રદ્ધાંત છે, તારી માન્યતા માટે જેટલું શ્રદ્ધાંત થશે ને એટલા કસાય પણ મન થશે, જ્ઞાન વિશુદ્ધ થશે, એટલી નિચમતા આવશે, એટલી નિર્ભયતા આવશે, અને કોઈ પણ ભયની વચ્ચે ઉભા રહેવા છતાં પણ જીવ ડરશે નહીં, ગભરાશે, કારણ કે એનું શ્રદ્ધાંત શું થઈ રહ્યું છે, આ ઉદય મારામાં છે જ નહીં, આ પર્સનલ મારામાં છે જ નહીં, આ શરીર મારામાં છે જ નહીં, હું આ શરીર રૂપ છું જ નહીં, હું એનો કરતા છું જ નહીં, હું એનો ભોગતા છું જ નહીં, હું એનાથી અત્યંત ભિન્ન એક અનાદિ અનંત ટકવા વાળો ધ્રુવ અભ્યાસ કરે છે ને તેને ધ્રુવની મહિમા આવે છે, જેટલી ધ્રુવની એને મહિમા આવતી જાય અંદરમાં એટલો એનો અંદરમાં નિશંક ભાવ વધતો જાય. ચાલો હવે થોડી ભૂમિકા બની, હવે આપણે આને ફટાફટ લઈએ, પછી આપણે પ્રેઝન્ટેશન ઉપર આવીએ. જે બહુ સરસ છે આ ગાથા, શું કે છે, આગામી હવે આપણે હરિગીત પાઠ વાંચી સાથે વાંચશું બધા. હેતુ ઓર ફલ કો વિધવાન પર લોક સિદ્ધિ ચાહે વિધવાન, ઝિક ઝિક ઉનકા કાર્ય વિરોધી દિલ્લી અરુચિ હે જૈસા, નચ હુઆ ફલ જોયું કહે આ લોક અને પરલોક માં જે ખરેખર ફળ મળવું જોઈએ, આ જીવાણી પ્રાપ્ત થયા પછી ને આ વાત સાંભળ્યા પછી એ બે ફળ ને કરીને પોતે જ બહુ કહેવાય ને કે હોશિયાર બનીને નક્કી કરે, ભ્રાંતિમાં પોતાનું જીવન લાવીને નક્કી કરે, ગલત ફેમિલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ માં રહે છે, શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એના થાય છે. જો આ ગફલત માં અગર આપણામાંથી કોઈ પણ હોય, આજે ગફલત સીધી છે અહીંયા, અને એમાં આપણામાંથી કોઈ પણ હોય તો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આજે જ દૂર કરી દેજો અને સાચા કારણનું સેવન કરવામાં લાગી જશે, એ તો ક્યાંય અસો પતો નહીં લાગે. આ જાડપાનમાં ક્યાંય જન્મ થઈ જશે ને તો કોઈ કેવા નહીં આવે કે તું ભગવાન છો, અને કેવા આવશે તો પણ યોગ્યતા નહીં હોય સાંભળવાની સમજવાની, કારણ કે જયારે હતી ત્યારે ભરપૂર દુરુપયોગ થઈ, ભરપૂર સદુપયોગ કરવાની બદલે ભરપૂર દુરુપયોગ થઈ. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે, હવે ગફલત શું કે છે, કુછ તથા કથિત, સી ધ લેંગ્વેજ ઇઝ સો બ્યુટિફુલ, કેટલું સરસ રીતે ફૂટ રહ્યું છે આપણી વાતને, બહુ સરસ રીતે ફૂટ રહ્યું છે. જો કુછ તથા કથિત કહેને માત્ર કે બુદ્ધિમાન લોક છે નહીં, બુદ્ધિમાન શું કીધું, બુદ્ધિમાન છે નહીં પણ પોતાને માને, આઈ એમ સમથિંગ વાળા પોઈન્ટ સમજાય છે, છે નહીં, કોઈ દમ નથી એના અભિપ્રાયમાં, એના પરિણામમાં, એની ક્રિયામાં, એના સોચમાં કોઈ દમ નથી, વસ્તુ સ્વરૂપથી અત્યંત વિરુદ્ધ છે. આ કુછ તથાકથિત બુદ્ધિમાન લોકોની માન્યતા વસ્તુનું સ્વરૂપ જે સર્વજ્ઞ પરમાત્માએ દીધું છે એનાથી ટોટલ વિરુદ્ધ છે, પણ પોતાને શું માને છે, હું બુદ્ધિમાન છું, બરાબર છે. હવે શું કરે છે, જો બહુ સરસ ગાથા છે, બહુ સરસ ગાથા છે, આપણે રીડિંગ કરીને આગળ વધીએ. કુછ તથાકથિત કહેને માત્ર કે બુદ્ધિમાન લોક, હવે બે વાત કીધી, જો અપરિગ્રહત્વાધિક, શું કીધું, અપરિગ્રહત્વાધિક, સમજાય છે, એક વાત, કારણો કો ઓર મન કી શાંતિ રૂપ ફલ કો છોડ કર, કયા તે કારણને છોડ્યા, અપરિગ્રહ આદિ, અપરિગ્રહ અહિંસા બધું લઈ ગયું, અપરિગ્રહ આ કીધું અહિંસા આદિ પાછે પાપ નું પોષણ કરે છે એને નથી છોડતો. અચ્છા અપરિગ્રહ લઈએ તો અપરિગ્રહ માં સૌથી એની ઓપોઝિટ આવે પરિગ્રહ, તો પરિગ્રહ કેટલા પ્રકારના છે, જલ્દી જલ્દી, ચોવીસ પ્રકારના પરિગ્રહ માંથી અંતરંગ પરિગ્રહ કેટલા ને બહિરંગ કેટલા, 14 અંતરંગ 10 બહિરંગ, 14 અંતરંગ માંથી પણ પહેલો પરિગ્રહ કર્યો મિથ્યાત્વ, આ બધાને ખબર હોવી જોઈએ, 14 અંતરંગ પરિગ્રહ માંથી સૌથી પહેલો પરિગ્રહ છે મિથ્યાત્વ, અંતરંગ પરિગ્રહ, અંતરંગ પરિગ્રહ બહિરંગ, આ વસ્ત્ર છે, ધન છે, ધાન્ય છે, ગાડી બંગલા નોકર ચાકર, આ બધું સોના ચાંદી હીરા માણિક મોતી, સમજાય છે, વ્યાપાર ધંધો, એ બધું બાહ્ય પરિગ્રહ છે, બરાબર છે. એના લક્ષ્ય જે જીવને અંદરમાં નિત્યાત્મ ક્રોધ માન માયાલો હાસ્ય રતિ રતિ શોભ વૈદુ સ્ત્રી વેદ પુરુષ વેદ નપુંસક વેદ આદિ જે અંતરંગ વિકારી ભાવો થાય છે, આખી રાત એના લક્ષે જે જીવ ને અંતરમાં કસાય ભાવ એ ક્યાં તો આ મારા હું એનો એમાં સુખ મને જોઈએ આના વગર નહીં ચાલે એનો કરતા એનું અભિમાન એનું ગર્વ એનું માન એનો લોભ આવી વાત સાચી સમજાય છે સાચું છે પ્રિયંકાબેન અંતરંગ પરિગ્રહ તો અંતરંગ પરિગ્રહમાંથી એક પરિગ્રહ નથી જોયો અપરિગ્રહ થયો નથી એક ટકાનો પણ પરિગ્રહ છોડવાનો ભાવ નથી સમજણ નથી સમજતો નથી ફરી સમજાય છે અને મિથ્યા તો અપન છે તો એ અપરિગ્રહ કારણે નથી ધારતો અને એના પર સ્વરૂપ જે શાંતિ મળી રહી શાંતિ છે બરાબર છે સાચી શાંતિ સાચી સાચું સુખ સાચી અનાપૂરતા સાચો ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ સાધક દર્શન અંતરાત્મા એ તો પ્રગટ થયું નથી તો એ બેને તો શું કરે છે છોડે પણ સમજાયું કોને છોડે છે અપરિગ્રહ ને અને એના ફળ સ્વરૂપ મળવા વાળી મન ની શાંતિ નો તો ત્યાગ કરનાર બરાબર છે બરાબર આટલી વાત સમજાય હવે જો આગળ છોડે છે અને પછી શું ચાહે છે પરલોકી સિદ્ધિ ચાહે છે હવે બોલો આ લોક પરલોક માં કોઈ સિદ્ધિ મળશે સિદ્ધિ એટલે એનું ફળ મળશે એને એને એનો નિર્વાણ થશે એનો મોક્ષ થશે એને સુખ મળશે એ કર્મોથી છૂટશે ચાર ગતિથી છૂટશે નહીં છૂટે કારણ કે એને કઈ બે વસ્તુ પકડી રાખી છે પરિગ્રહ અને એની સાથે કશાક મિત્રાત્વ અને કશાક તો પકડી રાખ્યું છે કોઈ સમજાય છે વાતા સમજાય છે બધાને તો કે છે કે એની સિદ્ધિ નહીં થાય ઓર સ્વયં ઈ હવે આ એની ચતુરાઈ એનું શું કહેવાય દાપણ કરો દોડાયા અને ગફલત મિસઅન્ડરસ્ટેન્ડિંગ કોઈ સમજાય છે શું કરે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો કે સ્વયં ઈ અપને મન સે અપની પ્રશંસા કરતે હૈ ઓર કસાયો કે વશ મે હોતે હુએ અપને કો શાંત ચિત્ત માનતે હવે કોના આધારે શાંત ચિત્ત માને છે કોના આધારે સુખી માને છે કોના આધારે મોટો માને છે કોના આધારે માન માને છે સમજાય છે એ અનિત્ય અચરણ અસાર એવા સંયોગ અને સંયોગી ભાવના આધારે પોતાને બ્રહ્મથી શાંત સુખી માનો પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે વિષય શું ચાલે છે તો કોની વચ્ચે મિથ્યાત્મક કશાય સંયોગ સંયોગી ભાવ ઉદય ઔદયિક ભાવ ની વચ્ચે અને કશાયો ના વશીભૂત અને ભ્રાંતિ કારણ કે જેટલો કર્મ નો ઉદય બાર માં અનુકૂળતા આવે ને સમજાય છે બાર માં પાંચ ઇન્દ્રના વિષય ભોગો હોય અને અનુકૂળતા હોય બધી અને થોડો યશ નો ઉદય હોય થોડું જ્ઞાન નું સંયોગ વધારે હોય થોડી કદાચ વાણી આદિ નો યોગ હોય થોડો એક એ પ્રકારનો વ્યાપાર આદિ કરવાની ચતુરાઈ હોય સમજાય છે આ બધું બાર માં ઉદય થોડો એ પ્રકારનો હોય તો શું કરે જીવ પોતાને શું કરે એ પોતાને શું માને એ પોતાને માન માને હવે આ એની માન્યતા કેવી ખોટી છે તો એની માટે આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે આપણે વાંચીને એના પર આવી બરાબર સમજાય છે વિષય આખો તો શું કહે છે સ્વયં આપણે મન છે આપની પ્રશંસા કરતા શું પ્રશંસા કરે કે મારું આટલું સંરક્ષણ છે મેં આ કામ કરી નાખ્યું મેં આ ધંધો ચલાવી દીધો મેં આ કરી નાખ્યું મેં આ કરી નાખ્યું એટલે ખોટો ખોટો પોતાને અંદરમાં ખુશ માને સુખી માને માન માને મોટો માને મને તો સાચે આ વાંચ્યું ને તો મને તો સાચે કહું મને અમૃતચંદ્ર આચાર્ય છે કુનકુલ આચાર્ય છે બધા આચાર્યો જ્ઞાનીઓ મને એટલા યાદ આવે ઉપરથી અમૃતચંદ્ર આચાર્ય દેવે આટલી આટલી ટીકા કરી વી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ લોકિકમાં બહાર કુનકુલ આચાર્ય દેવ વિશે તો ચલો હજી પણ આપણને ખબર છે કે અહીંયા વિચર્યા અહીંયાથી વિદેશ ક્ષેત્ર ગયા અહીંયા લેખા શાસ્ત્રો આ રીતે ઉપદેશ આપ્યો વી નો એટલીસ્ટ સમથિંગ અબાઉટ હિમ જે 2000 વર્ષ પહેલા થઈ અને આ 1000 વર્ષ પહેલા થયેલા આચાર્ય વિશે આપણને કાંઈ નથી ખબર કે ક્યાં વિચર્યા ને ક્યાં રહ્યા અને ક્યાં લેખન કર્યું ને કાંઈ નથી ખબર બોલો હવે આટલી જે ટીકાઓ લખ્યા પછી જયારે કહે કે કોઈ અમૃતચંદ્ર આચાર્ય દે કાય થી કહ્યું સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે કહ્યું અક્ષરો થી અક્ષર અક્ષર થી શબ્દો વૈના શબ્દો થી પદ વૈના પદ થી ગાતાઓ વૈની ગાતાઓ થી ટીકાઓ વૈની એ બધું થવાયું કે થયું છે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે કહ્યું અને અહીંયા શું કહે છે મનમાં ને મનમાં
થોડી અનુકૂળ અને આ ત્રણ વાત આમાં આપણે હંમેશા રહી છે. પત્તાના મહેલ જેવા સહયોગ, પાણીના પરપોટા જેવા સહયોગ અને ઇન્દ્ર ધનુષ જેવા સહયોગોનું શું અભિમાન છે બોલો. એક ઉદય આવશે ને, એક ઉદય આમ એક ઉદય કામીને આખા જીવનની રંગત બદલવા માટે શરીર હમણાં હજુ ચાલશે. એક ઉદય આવે ને આમ આ હાથ અહીંયાથી અહીંયા ઉપરે આ વાણી ચાલશે ને બંધ થઈ જશે. આ શેયોક્ષમ નું અભિમાન કરવા વાળા કોઈ સમજાય છે? એક ઉદય એવો આવશે બધું ભૂલી જશે. મેમરી લોસ, એવરીથિંગ લોસ. બોલો હવે ક્યારે શું કરશું બોલો? જયારે આપણી પાસે તત્વ જ્ઞાન નહીં હોય, આપણી પાસે સમાધાન નહીં હોય, આપણી પાસે રિયાલિટી નહીં હોય, ફેક્ટ નું જ્ઞાન નહીં હોય, સત્ય નું ભાન નહીં હોય, સ્વરૂપ નું જ્ઞાન નહીં હોય, ભેદ વિજ્ઞાન નહીં હોય, સર્વની ભિન્નતા નહીં હોય, તો આપણે કેવી રીતે ઉભારે પૂરે ઉદયની વચ્ચે? મને ખાલી એટલું. અરે મને સાંભળો છો ને? જાગો છો ને? થાક લાગ્યો છે? અરે તો બધા કે છે. ચલો શું કહે છે? કશાયો કે વશ મેં હોતે હુએ અપને કો શાંત ચિત્ત માનતે હૈ પરંતુ ઇસમે બડા વિરોધ. કઈ બે વાત નો વિરોધ છે? કે કશા અને શાંતિ, ઇટ કેનોટ ગો ટુગેધર. મને કહો, હમણાં કોઈ તમને પૂછે કે શાંત છો?
હા હા.
સુખી છો બધા? અરે એકદમ. બધું પછી ગયું કામકાજ, વેતન, ગિયાના આના એકદમ બધું પતી. બોલો પતી ગયું ને? માસી આંટી શું કહો હવે બોલો? બધું પતી ગયું જીયાના આણા? અરે બધું પતી. અહીંયા બેઠેલા જીવો જે આ બધું આ મસ્ત એસી ચાલે છે, અરે એકદમ મસ્ત, બધી અનુકૂળતા છે, સ્વચ્છ છે બધું, બરાબર વાળમાં બધા વાવા કરે છે, સમજાય છે? અરે કોઈ કોઈ એમ કે ના, તમે કોઈ કોઈ આપણને અંદરથી સ્વીકાર પણ થતો નથી કે દુઃખી છે. અમે કોઈ તમને કે તમે દુઃખી છો, અશાંત છો, કાયમી ભરેલા છો, મોહથી ભરેલા છો, સપ્રતિ સમય કર્મ નો આશ્રય કોણ મને બોલો? સ્વીકાર કરવો પડે પર્યાયમાં સ્વભાવને ભૂલીને પ્રતિ સમય અજ્ઞાની જીવ અનંત સુખ અને અનંત આકુલતાને ભોગવે. તીવ્ર શિક્ષાએ પછી મંદ શિક્ષાએમાં આવી ગયો અને ભ્રાંતિ થઈ ગઈ કે કામ થઈ ગયું, બહુ સરસ બધું ચાલે. શિક્ષણ જ્ઞાન થોડું વધી ગયું, એવરીથિંગ પરફેક્ટ. બારમો ઉદય થોડો બદલાઈ ગયો, પરફેક્ટ. થોડા અનુકૂળ બધા સહયોગ મળી ગયા, ઘર કુટુંબ પરિવાર, પરફેક્ટ. થોડો વિચાર કરો, થોડો વિચાર કરો, આ બધું કેટલો ચાલ્યું? આ બધું આમ જ રહેશે, નિત્ય જ રહેશે, કાયમ જ રહેશે, જેમ જેમ બધું રહેશે, શરીર એમ જ રહેશે જેમ છે. થોડો વિચાર કરશું તો લોજિક થી આપણને સમજાશે કે અરે આપણે કેટલી ભ્રાંતિમાં જીવીએ. તમને પણ સમજાય કે શું કહેવા માંગુ છું? તમારે થોડો વિચાર કરજો. જો શું કે છે? ચણા વચ્ચે વિરોધ છે બોલો, કોના વચ્ચે વિરોધ છે? કશાય અને શાંતિ વચ્ચે વિરોધ છે, બે સાથે ના રહી શકે. હવે તું તું તેમાં શાંતિ માને છે, તું કોના આધારે શાંતિ માને છે એનો વિચાર કર. અને આ જ્ઞાનીઓને શાંતિનો અનુભવ કરે છે એ કોના આધારે શાંતિનો અનુભવ કરે છે એનો વિચાર કર. શું એમનો આધાર, શાંતિનો આધાર અને આપણી શાંતિનો આધાર એક જ છે? પહેલા તો શાંતિ છે જ નહીં, પહેલા તો શાંતિ છે જ નહીં, સુખ છે જ નહીં. એમના સુખનો આધાર અને આપણા સુખનો આધાર એક જ છે? સુખ છે જ નહીં. પણ થોડો વિચાર કરો, એક જ છે? નથી ભાઈ, એટલે તો ડિફરન્સ છે. અને એ ડિફરન્સ આપણે હમણાં લેવાનો છે. જો શું કે છે? પરંતુ તે બડા વિરોધ છે, ક્રોધ આદિ કશાયો ઓર ઉપશન ઉપશાંત આદિ ગુણો મે. ઉપશાંત એટલે કે શાંત, સમતા, સાચી સમતા, સાચી શાંતિ, સાચી સુખ, સાચી વિશ્રામ. એના વચ્ચે ને ક્રોધ આદિ દેખાય, અનંતાનુબંધી દેખાય અને સ્વરૂપ આદિ ચારિત્ર બે સાથે રહી શકે, સ્મૃતિ આદર સમ્યક બે સાથે રહી શકે, અજ્ઞાન અને જ્ઞાન બે સાથે રહી શકે, આકુરતા અને અનાકુરતા બે સાથે રહી શકે. ના વિકાસ કે વગેરે એનો મતલબ આપણે કોઈ ભ્રમણાને ભ્રાંતિમાં જીવી જાય, કોઈ વખતમાં જીવી જાય. સુવિધા બરાબર પૂરું છું ને? બે ચાર ડિગ્રી થઈ જાય, બે ચાર પદ મળી જાય, પોસ્ટ મળી જાય, આગળ બધા એક જનરલ વાત છે. આપણે અનુકૂળતા એટલે એ કહીએ ને કે વિકલ્પ પ્રમાણે કશાય અને સોરી ઉદય પ્રમાણે હોય, જેની સાથે કે એવો સંબંધ હોય તો આપણને લિટરલી આપણને એમ લાગે છે વોટ આઈ 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 થોટ ઇટ હેપન્ડ, માય શું કહેવાય, ડ્રીમ ડ્રીમ કમ કેમ ટ્રુ, સપનું સાકાર થઈ ગયું. બરાબર. થોડો થોડો વિચાર કરવા માટેનો વિષય આચાર્ય દેવ આપણને આપે છે. એક જ પોઈન્ટ મૂકીને, શું પોઈન્ટ મૂકીને, શું પોઈન્ટ મૂકીને, કે ક્રોધ આદિ કસાયને ઉપશાંત આદિ ભાવો, બે વિરોધી ભાવો એક સાથે એક જ જીવની પર્યાયમાં ન રહી. બધાના કોઈ વિચાર છે, પોઈન્ટ સમજાય ને? બહુ સરસ ગાથા છે. હવે કોના જેવો વિરોધ છે? બે સાથે રહી શકે? બિલ્લી અને ચુવા બે સાથે રહી શકે? એક જગા એવી છે જ્યાં સાથે રહી શકે, સમૂહ છે. એક જગા એવી છે જ્યાં સાથે રહી શકે, એ છે સમૂહ છે. વાઘ અને હરણ બે સાથે રહી શકે. વાઘ હરણ ને કીધું, તારું કામ કર, હું મારું કામ કરું છું, હું તને નહીં ખાવ, તને ડરવાની જરૂર નથી. એટલે જે ઉની ટેરિટરી વન છે, દેટ ઇઝ સમૂહ છે. કારણ કે સમશરણ, સમાન રૂપથી ત્રણ ગતિના જીવોને જ્યાં શરણ કરે એને કહેવાય સમોશરણ. શું કીધું? સમાન રૂપથી જ્યાં ત્રણ ગતિના જીવોને નિર્ભયપણે શરણ મળે છે, કોઈ ડર નહીં, કોઈ ભય નહીં, એને કહેવાય સમોશરણ. હવે શું વાત કરીએ આપણી, કે આવા સમોશરણમાં સાક્ષાત તીર્થંકરોની સાક્ષાત વાણી સાંભળીને પણ આપણે કોળાને કોળા પાછા, કારણ કે ત્યાં પણ આપણે મંદ કે ચાઈમાં એ કઈ પુણ્યના ઉદયમાં કે કઈ બારના ગેવના ટકા ચોનમાં એને જોવામાં આપણે કઈ અટકી ગયા અને કોરાને ઘોડા આપણે પાછા. તમને શું લાગે છે? દ્રવ્યલિંગી અનંતવાર ગયા કે નહીં મુનિ? તમને શું લાગે છે? આપણે નવમી ગ્રેવી સુધી અનંતવાર ગયા, પંચ પરાવર્તનના કેલ્ક્યુલેશનમાં તમે જો તો ક્રિયા કેવી હશે, ચોખ્ખી, અને પ્રણામ કેવા હશે, નિર્મલ. નિર્મલ એટલે સમજાય ને કે એવા મંદ કે ચાયરૂપ પ્રણામ, એના વગર કોઈ નવમી ક્રિયા ના જઈ શકે, એ પ્રકારના કર્મનો બળ ના થઈ શકે. તો એ પણ કરી આવ્યા, અગિયાર અંગ નવપુરુનું જ્ઞાન પણ કરી આવ્યા. તો પણ જે મોટામાં મોટી ભૂલ હતી આ તો એવું છે કે કોઈ કુવો હોય એમાં પાણી ભરેલું છે પણ અંદર એક મરેલી બિલાડી છે. શું છે? મરેલી બિલાડી અંદર. હવે તમે કેટલી વાર પાણી બદલશો, નવું નાખશો, બદલશો, નવું નાખશો, બદલશો, નવું નાખશો, મને કહો, એ પાણીની દુર્ગંધતા, એ પાણીની મલિનતા અને એ પાણીની અપવિત્રતા ક્યારે દૂર થશે? કહો, કેટલી વાર બદલશો ને દૂર થશે? બોલો, શું કરવું પડશે? સમજાય ને શું કહું છું? જે જે કારણ છે એનો અભાવ કરવો પડશે તો પાણી સ્વચ્છ થયા વગર રહેશે નહીં. સમજાય છે? જસુ કે છે, પરંતુ એટલે બડા વિરોધ, ક્રોધ આદિ કષાયો ઓર ઉપશાંત આદિ ગુણો ને બિલ્લી ઓર ચૂહે કે સમાન અનાદિકા પરસ્પર બેર. સમજાય છે? ઇસ કલી કાલ કે પ્રભાવ કા પ્રભાવ, હવે શું કે છે જો, ઇસ કલી કાલ કે પ્રભાવ કો વારંવાર ધિકાર હે. બોલો, જયારે રામચંદ્રજી પાસે રાવણનો ભાઈ, રાવણનો ભાઈ વિભીષણ રામચંદ્રજી પાસે આવ્યા અને જયારે એમને કીધું કે મારે તમારા સાથે થવું છે, આઈ વોન્ટ ટુ બી વિથ યુ, તો રામચંદ્રજી પહેલા તો લક્ષ્મણ રામ બિચારા મહિના, એ કોનો ભાઈ છે અને એને અમારા સાથે થવું છે? ઓનેસ્ટલી આવ્યો હતો, એ ઓનેસ્ટલી આવ્યો હતો. He really wanted to be with Ram because he knew that Ravan is wrong. He really wanted to be with Ram. He was that honest. બરાબર, પણ તો પણ રામચંદ્રજીને થોડો વિકલ્પ આવ્યો. કેમ? કારણ કે શત્રુની પાછળનો માણસ હતો. સમજાય છે? પછી એ જરા વિચારવા પડ્યા ને, એટલે ત્યારે એ વિભીષણે કીધું હતું. શું કીધું હતું ખબર છે? શું કીધું હતું વિભીષણે? શું કીધું હતું? યુ નો શૈલીને વિભીષણે શું કીધું હતું? કે અગર હું ખોટું બોલતો હોઉં અને મારા અંદરમાં અગર કોઈ પણ 1% પણ માયાચારી હોય તો હું મરી રહે. રામચંદ્રજીનો કાર્ય ચોથો આવ્યો ને, મુની સુરત ભગવાનનો ભાગ, મુની સુરત ભગવાનનો ભાગ, તો હું મરી રહે હુંડાવ સર્પિણી પંચમ કારણો મનુષ્ય થાવ. હા બોલો, તો પોતાના જીવો શ્રેષ્ઠ તારાને, તો કમિંગ શ્રેષ્ઠ તારો તમે ચાલે છે એવી રીતે જોતા હતા કે હું મરીને આવા નિકૃષ્ટ કારમાં જન્મ લઉં. બોલો, એટલે અહીંયા કે જે ધિકાર છે, ધિકાર છે આવા કાળને, ધિકાર છે તો એ સમજાય છે. અને આવા કાળમાં આપણો જન્મ થયો, દેટ મીન્સ કે આપણે કોઈ વિરાધના તો જબરજસ્ત કહી નહીં છે, ને તો આવા કાળમાં જન્મ ન થાય. પણ એની સાથે સાથે, એની સાથે સાથે થોડો વિચાર કરો તો આપણે ક્યાંક તો આરાધના કરી છે, કે ક્યાંક તો આપણે સાથે દેવશાસ્ત્ર ગુરુને અનુમોદના કરી છે, ક્યાંક મુનિરાજોની વૈરાગ્ય વિતરાગી સંયમની દર્શાવી આપણે અનુમોદના પ્રશંસા કરી છે અને ક્યાંક એવી ભાવના આપણે ભાઈની રચનાના પહેલાના ભાવમાં કન્યાના પહેલાના ભાવમાં આ કાળનું તો આ ભાવનું તો આવી બંધાયું ને. તમે લોકોને સમજાય છે ને શું કહું છું? આના પહેલાના ભાવમાં આપણા મનુષ્યનું અહીંયા જન્મ પાછળના મનુષ્ય દેહ આ જૈન ફૂડ આ બધું મળવું તો આ બધો આખો પેકેજ પરિવાર બધું આર્થિક પરિસ્થિતિ સારી બધી બધી પારિવારિક સામાજિક તમને ખબર નથી આપણે કેટલા શું કાળમાં છે. કોઈ મજા જયારે બધી વાત કરવા દીધી તો કલાકો નીકળી જશે. તો આપણે ક્યાંય તો એવી અનુમોદના કહીએ છીએ નથી. આપણે જયારે પણ આપણે આયુ કરવાનો બંધ થયો હશે ત્યારે આપણે પરિણામ કઈક પણ નિર્માતાને વિશે હશે ને તો જ આપણને આમાં આવા છતાં પણ આ બધું મળ્યું. સમજાય છે? ખરેખર ગુરુદેવજીના પ્રતાપે આપણી માટે તો આપણે એટલું કહી શકીએ કે ભલે આ ઊંડા કરી વંચન કાર છે વિકાર છે આ કારણે વિકાર છે આ જીવોના પરિણામો ને અહીંયા પડતા પરિણામો પણ તો પણ આપણી માટે ગુરુદેવજી અહીંયા ચોખો આરો કરીને ગયા. ભરતે ક્ષેત્ર નહીં વિદેહ ક્ષેત્ર બનાવીને ગયા. શું એમની અંતરંગ આપણે કહીએ અકારણ કરુણા 45 વર્ષ આ તત્વનો એવો ડંકાના ચોટે પ્રચાર કર્યો. જયારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં કાલે રાતના મારે ઘણી ચર્ચા થઈ જાઉં એક જગ્યાએ ગઈ હતી તો મેં કીધું સ્ટાર ઓફ ઇન્ડિયામાં વિદેશી જયારે આવ્યા પરિવર્તન કરીને એ પણ 20 વર્ષ સંપ્રદાયમાં રહીને ભગવાનની જેમ પૂજાતા નોટા પૂજાતા મને કહો પૂજાતા કે નહીં બોલો બધું છોડીને વિદેશી જયારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં આવ્યા ત્યારે એમને કઈ ખબર નહોતી કે આટલો જૈન ધર્મનો ને આ વિતરાસ્તાનો ને સમય સારનો આટલો પ્રચાર થશે આટલા મંદિરો બનશે આટલું દિગંબર સમાજ ઓળખ હી ડિડન્ટ નો એનીથિંગ. એ એક દિગંબર વ્યક્તિને નહોતા ઓળખતા. રેની કેમ શું બળ લઈને આવ્યા છે? શું પુણ્યનો વિશ્વાસ લઈને આવ્યા છે? શું સાચા તત્વની શ્રદ્ધા લઈને આવ્યા છે? અને શું એકાંતમાં પોતાનું કામ કરવાની ભાવના લઈને આવ્યા? વિચાર કરો. ઉપમા આપી સુંદર કેવું હતું? ક્યારે શું હતું? બોલો સુંદર માં ત્યારે કાય નતું, જંગલ હતું, બે ઘર હતા. શું વિચાર કરીને આવ્યા હશે? વિચાર કોઈ સમજાય ને? ક્યારે થોડુંક બધું સમજવું જોઈએ. એકી યંત્ર ને બધાને થોડુંક સમજાય આપણને કે આ કેટલી દુર્લભતાથી આપણને આ બધું મળ્યું છે. ઇટ ઇઝ નોટ ઇઝી ભાઈ. પોઈન્ટ ખ્યાલ માં આવે ને? તો જો શું કે છે ઇસ કલી કાળ કે પ્રભાવ કો વારંવાર વિકાર જિસકે પ્રભાવ છે બુદ્ધિમાન લોગ ભી ઇસ લોગ ઓર પર લોગ કે ફળ કો નષ્ટ કરકે કરકે ઠગાયે જાતે હૈ. સમજાયું? બુદ્ધિમાન એટલે કે સમજ્યું તંગી પરિકેન્દ્રીય જીવ વિચાર કરવાની સામર્થ લોજિકલ થિંકિંગ નો પાવર એવા જીવો પણ કઈ ક્યાંય 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 અટકી લે એવા જીવો પણ આ મનુષ્ય ભાવને શું કરે છે? વેસ્ટ કરે છે. અને આવો અમૂલ્ય મનુષ્ય ભાવ પાછો અસંખ્યાત આપણે દેવગતિના પીરિયડ્સના નરકના ભાવ કહેલા કુંજલબેન એના પછી આપણને એક મનુષ્ય ભાવ મળે. ઈઝી નથી. કેટલા ભાવ પછી આપણને એક મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે એમાં આપણે આપણું કાર્ય નહીં કરીએ તો તારા અભાગ્યની મહિમા અમારાથી તો થતી નથી એમ ચલવડિકા કહે. એ જીવ બલિદાન જોવો. ખ્યાલ આવે છે? જો કશાય છોડે વિના અપને કો કશાય જ્વાસું વિકું પેલા કશાય છોડે વિના કરતા ભાવ છોડે વિના મિથ્યાત્વ છોડે વિના અજ્ઞાન છોડે વિના અનંતાનુબંધી કશાય છોડે વિના સમજાય છે? હવે બ્રહ્મા જીવે તો શું થાય? જો કશાય છોડે વિના અપને કો શાંત ચિત્ત કહેવાતે હૈ. કોના આધારે શાંત ચિત્ત? કશાયની મનતા ના આધાર, શિવક્ષમની અધિકતા ના આધાર, બાહ્ય અનુકૂળ સંયોગોના આધાર અને થોડો યશ કીર્તિ આદિના ઉદયના આધાર. પોતાને શું માને? સુખી માને તો એ વ્યર્થ આપની પ્રશંસા કરતે હૈ. કશાય ઓર શાંતિ મેં બોલો, કશાય ઓર શાંતિ મેં અરે બોલો એક વાર જોતી પરસ્પર સાથ મેં રહેતે રહે સકતે નહીં. જો બુદ્ધિમાન કહેવાતે હુએ ભી આત્મકલ્યાણ નહીં કરતે વે અપને દોનો જન્મ બિગાડતે હૈ વે અત્યંત ઠગાયે જાતે અપને દોનો જન્મ બિગાડતે હૈ ઓર અત્યંત ઠગાયે જાતે હૈ. આ ગાથા આપણી પૂરી થઈ. સ્વામી તમે મને મોકલું. હા જો હવે આપણે આ જે પ્રેઝન્ટેશન છે એને આપણે જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું પણ થોડુંક એનું ડિટેલિંગ કર્યું છે જેથી આ ગાથા પણ જે શાયરી આપી એ પણ તમને રિલેટ થશે. જો આવ્યું પ્રેઝન્ટેશન આવ્યું ઉપમાંથી જોવે શું કે છે. સમ્યક દર્શન મિથ્યા દર્શન નો આધાર. It is very interesting, important to understand this whole table. બરાબર. હવે જો આમાં ત્રણ કોલમ છે. જો ફર્સ્ટ કોલમમાં ચાર પોઈન્ટ છે. આપણે ચાર પોઈન્ટની ચર્ચા કરવાની, થોડુંક આને ગહેરાઈથી સમજવાની કોશિશ કરજો અને એને રિલેટ કરજો. સેકન્ડ કોલમમાં અજ્ઞાની વ્યૂ છે અને થર્ડ કોલમમાં જ્ઞાની વ્યૂ છે. બરાબર. આપણે ચાર વસ્તુ સામે મૂકી છે આ ગાથાને લઈને આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. બરાબર. આ ચાર વસ્તુમાં જીવ છગાય છે. આ ચાર વસ્તુ ને લઈને જીવ અટકી જાય છે અને એનામાં એટલે એટલે માટે એ જીવ સ્વભાવ સુધી નથી પહોંચી શકતો. કારણ કે આ ચાર ની અનુકૂળતામાં જીવને શું લાગે છે કે હું સુખી થઈ છું. આપણા બધા સાથેની આ વાત છે એટલે આપણા બધાના પોતપોતાના અભિપ્રાયના આના સાથે કનેક્ટ કરજો. પ્લીઝ રિલેટ કરજો તો તમને એકદમ બરાબર સમજાય. વીરલભાઈ સમજાય છે. હવે જો આપણે પહેલી વાત છે મન વચન કાયાની પ્રવૃત્તિ. હવે બીજી ને ત્રીજી કોલમમાં જે છે એમાં બે વાત લીધી છે. જ્ઞાનીને લઈને બે વાત અને અજ્ઞાનીને લઈને બે વાત. જ્ઞાની અને અજ્ઞાની લઈને પહેલી વાત છે પરિણામી અને બીજી વાત છે અભિપ્રાય મન. હવે તમે જોયું કેટલું કેટલું અજબ ગજબનું સ્વરૂપ છે. અહીંયા જ્ઞાની લેજો પર્ટિક્યુલરલી ચોથા ગુણસ્થાન વર્ષ. હું તમને પહેલા શું કહી દઉં એટલે તમને એના સાથે કનેક્ટ થઈ શકું. જ્ઞાનીમાં કયા ગુણસ્થાન વર્ષથી જ્ઞાની લેવાના? ચોથા ગુણસ્થાન વર્ષથી જ્ઞાનીની દર્શા લેવાની. હવે સમજો શું કહેવા માંગે છે. હવે મને કહો કે જ્ઞાની અને અજ્ઞાની, સૌથી પહેલા એક પ્રશ્ન પૂછ્યું પછી આ કરીએ. જ્ઞાની અને અજ્ઞાની, એક જીવને જ્ઞાની કીધો, એક જીવને અજ્ઞાની કીધો. એ જ્ઞાની અને અજ્ઞાનીના વિભાજનનો આધાર શું છે? અભિપ્રાય નો પલટો, નોટ ધીસ ફોર થિંગ્સ. અગર આ ચાર વસ્તુને લઈને તમે પોતાને જ્ઞાની માનો છો, શાંત માનો છો, સુખી માનો છો, તો ક્યાંય ગફલતમાં છો, ભ્રમમાં છો. કનેક્ટ થાય છે અક્ષયભાઈ? બરાબર. જરા જ્ઞાનથી સામે શું કહેવા માંગુ છું, આ ચાર ની વિપરીતતા હોવા છતાં પણ જીવ જ્ઞાની છે અને આ ચાર ની અનુકૂળતામાં એકત્ર કરવાના કારણે જીવ અજ્ઞાન છે. આખો ચાર્ટ એ રીતે જાય. પોઈન્ટ સમજાયો? હજુ પહેલો પોઈન્ટ જો, મન વચન કાયાની પ્રવૃત્તિ. હવે મન વચન કાયાની પ્રવૃત્તિને લઈને બે જીવ લો, એક જ્ઞાની અને એક અજ્ઞાન. હવે જો અજ્ઞાની મન વચન કાયાની પ્રવૃત્તિમાં અહીંયા લખ્યું છે ને આ આગમ અનુસાર શુદ્ધ દ્રવ્યલિંગનું પાલન. મન વચન અને કાય બાહ્ય બાહ્ય આમાં બાહ્ય લેજો, બાહ્યથી અંદર લઈએ. બરાબર છે. તો બોલો આગમ અનુસાર મન વચન કાયાની શુદ્ધિ છે કે નહીં, પવિત્ર પ્યોરિટી છે કે નહીં? તો પણ એ જીવને અજ્ઞાની કેમ કહેવામાં આવે છે? કારણ કે મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે જેનું પરિણમન છે એમાં એનો એકત્વનો રસ છે. મેં કહ્યું હું મુનિ, મારો સંઘ, હું આચાર્ય, હું ઉપાધ્યાય, મારા શિષ્ય, મેં પાલન કર્યું, મેં સહન કર્યું, મેં ઉત્સર્ગ થયા. આવ્યો ને ચાલે? તો આટલી મન વચન કાયમી પ્રિયોરિટી હોવા છતાં પણ અભિપ્રાય વિદ્યા હોવાના કારણે એ જીભ, અરે બોલો, એનો મતલબ મન વચન કાયમી બહારની ક્રિયાના માધ્યમથી કોઈ જ્ઞાની અજ્ઞાની નું વિભાજન અને ભેદ નહીં. ક્લિયર? આ પણ ક્લિયર પણ સમજાય છે. હવે આનાથી સામે લો જ્ઞાની. તો જ્ઞાનીમાં શું લખ્યું? વિષય ભોગોમાં લીન એવો ચતુર્ભ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ. શાનનો જ્યારે રાણી, તમને ખબર છે જે ચક્રવર્તી હોય એ ચક્રવર્તી ની પાસે એવી વિક્રિયા હોય, વિક્રિયા કે 96,000 રાણીઓના 96,000 મહેલ હોય, કોઈ રાણીઓ સાથે ના રહે. કોઈ સમજાય છે? કેટલા મહેલ હોય? 96 ધારાવે 96,000 તો મહેલ હોય. એ મહેલ ના સ્વામી ચક્રવર્તી. અરે એ મહેલ તો 6 ખંડ નો અધિપતિ છે ભાઈ, 6 ખંડ ને આખું ભરત ક્ષેત્ર, યુ અન્ડરસ્ટેન્ડ, ભરત ક્ષેત્ર નો રાજા છે. ભરત ક્ષેત્ર નો ભારત દેશ તો મોદી કરતા મોટો કે નહીં? ઘણો. આયુ અન્ડરસ્ટેન્ડિંગ? એનું મૂળ શરીર ચક્રવર્તી ચતુર્ભુજ સ્થાન વર્તી ચક્રવર્તી ની મન વચન ગાયની ક્રિયા જોશો તો હરી જશો. કોઈ જ્ઞાની કહેવા સ્વીકારશે નહીં, માનશે નહીં, માનવા તૈયાર નહીં થાય. મૂળ શરીર રહે પટ
ચક્રની વાત છે અને છાનું હજાર ચક્રવર્તી એના રૂપ બનાવે. છાનું હજાર મહેલમાં એક એક રાણીઓ સાથે એક એક ચક્રવર્તી હોય. એ વિષય ભોગમાં એ ચક્રવર્તી લીન છે, મસ્ત એટલે મસ્ત એટલે એમાં રહેલો છે. હવે મન વચન કાયમી જો તમે બહારથી ક્રિયા જોશો તો કેવી અટપટી છે તમે વિચાર કરો, પરંતુ એ મન વચન કાયમી આવી વિપરીત પરિણતી પરિસ્થિતિ હોવા છતાં પણ એનો કર્તા ભાવ નથી, એનો રસ નથી, એનું એકત્વ નથી, એનું ભોગતત્વ નથી, એનું સ્વામિત્વ નથી, એમાં સુપુત્તિ નથી, એનાથી ભિન્ન છૂટો પડી ગયો છે. એના કારણે આવી પરિસ્થિતિની વચ્ચે પણ એ જીવ્યાની. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ બેટા? તમને સમજાય છે? ટ્રાય કરે જરા સમજવાનું. હું એનો મતલબ આનાથી એ શીખવા એ શીખીને નહીં જતા. અરે વાહ, મજા આવી ગઈ આજે તો. શું મજા આવી ગઈ? કે મન વચન કાયમી પ્રવૃત્તિ ગમે તે હોય, સમજો, ગમે તે હોય ની વાત નથી, સ્વચ્છતાના પોષણ ની વાત નથી. અહીંયા વાત એ છે કે એની વચ્ચે પણ એનાથી પોતાને ભિન્ન માને છે, અનંત પુરુષાર્થ છે, એનો કરતા ભાવ તૂટી ગયો છે, અનંત પુરુષાર્થ છે. તમે 10 મિનિટ, હમણાં તમને 10 મિનિટ ની શિબિર કરાવ, 10 મિનિટ ની. તમને સાચી કહું, હમણાં હું બોલવાનું બંધ કરી દઉં, તમારે સાંભળવાનું નહીં, કઈ જ નહીં, ઓકે? અને હું તમને કહું ખાલી બસ હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું, વિકલ્પ છે, વિકલ્પ સ્વભાવમાં તો નહીં જાઓ, પણ ખાલી બસ શાંતિથી બેસો અને બસ પોતાને બુદ્ધિપૂર્વક ઇન્ટેન્શનલી 5 મિનિટ માટે માનો કે હું આ બધાનો માત્ર જાણનાર છું, કરનાર નથી. અને હું કહું નેક્સ્ટ ક્લાસમાં 1 કલાક આપણે આ કરવું, આનાથી 4 જણ દેખાશે કે ભાઈ આપણે કઈ 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 ગરમ ના નંબર કરવાનું નહીં, કઈ સાંભળવાનું પણ નહીં, બોલે પણ નહીં, કઈ નહીં. અનંત પુરુષાર્થ છે, જ્ઞાતા છું એ ભાવમાં રહેવો. આટલી બધી પરિસ્થિતિ ઉદય સંયોગોની વચ્ચે રહેવા છતાં અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ સમજાયો? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ છે, શું છે? ઔદૈક ભાવોની તીવ્રતાઓ મળે. હવે મને આનાથી રિલેટ કરો પહેલા સાથે કે 28મું મૂળ ગુણનું પાલન, 12મા મન વચન કાયમની પ્રવૃત્તિ આમ નામ થઈ રહી હશે. પરિણામ વગર કેટલી ઔદૈક ભાવ એટલે કસાઈની કેટલી મંદતા છે અને એની સામે બોલો, અચ્છા મંદતા છે અને તો પણ કેમ અજ્ઞાની? કસાઈની એટલી મંદતા છે, મન વચન કાયાના પરિણામની એટલી પવિત્રતા છે, તો પણ એ જીવ અજ્ઞાની કેમ બને? કારણ કે અગેન જે મેં શરીરની ક્રિયાનો કરતા માનતો હતો પોતાને, એવી રીતના કસાઈની મંદતારૂપ ઔદૈક ભાવને પણ શું કરે છે? પોતાના મન. જે આ મૂળ થિયરી છે, આ મૂળ ભેદ જ્ઞાનની વિધિ છે. ઇટ્સ નોટ કે કસાઈની મંદતા નહીં થાય, ઇટ્સ નોટ કે બાહ્ય શરીરનું જે પણ પ્રડમન થવાનું છે નહીં થાય. આપણો પુરુષાર્થ માત્ર એ છે કે આપણે પોતાને એનાથી ભિન્ન માનીએ છીએ કે નથી. અને એની સામે જો જ્ઞાની, હવે જો શું લખ્યું છે એની સામે સમજાય છે ને? એની સામે છે કે ભાઈ ઉપર ચક્ર ચલાવવાનો ભાવ. ભરત બાહુબલી જોઈ લો, ભાવ એવો ભાવ. હવે શું હતું બોલો? એ જમીન માટે લડાઈ થઈ કે નહીં બોલો? ભરત ચક્રવર્તી ચક્રવર્તી થઈને આવ્યા તો વિચાર કરો તમે, એ જમીન માટે થઈને લડાઈ છે. પણ એ પ્રકારનો એવો ઉદય હતો, પણ તો પણ એ જીવ જ્ઞાની. કોણ માને મને, કોણ માનશે? કેમ જ્ઞાની? કારણ કે એ પરિણામનો પોતે પોતાને કરતા માનશે. આ પોઈન્ટ સમજો કેટલો ડિફિકલ્ટ છે કે નહીં બોલો? બોલો છેલ્લી બેન, હું તમને કહું, તમે દવા લો ને, દવા લો, દવા લેવાની હોય તો ક્રિયા તો થાય છે. તમે જ્ઞાની ની બધી સિચ્યુએશન, તમે ક્રિયા તો થાય છે લેવાની, પોઈન્ટ સમજાય છે? ભાવ પણ છે ભાઈ, લેવી તો પડશે, લીધા વગર તો છૂટકો નથી. પણ તમે મને કહો, એ ક્રિયા અને એ ભાવ થાય છે, ટાઈમ ટુ ટાઈમ દવા લેવાનો, એની પાસે તમારો અભિપ્રાય, તમારી માન્યતા શું છે? આ ક્યારે છૂટે? જેમ દવા લો એવી રીતના રસગુલ્લો ખાઓ? અરે બોલો, ક્રિયા પરિણામ અભિપ્રાય, ક્રિયા પરિણામ અભિપ્રાય, સમજાય છે? ક્રિયા તો થાય છે. આ પ્લાસ્ટર બાઈન્ડ હોય, હાલ સુધી પ્લાસ્ટર બાઈન્ડ હોય, હવે શું શું લાગે કે બધું આમ ચેક છે ને તો લેવા દઈએ? અરે બોલો જલ્દી,
ફાઈવ સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલ હોય કોઈ એમ ત્યાં એડમિટ થઈ ગયા તો કેટલા દિવસ રહેવું ગમે? સમીરભાઈ સમજાય છે, બધાને ખ્યાલ આવે છે? ફાઈવ સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલ છે, આમ કે ને કે એ વન હોસ્પિટલ છે, ટોપ ની ટોપ રૂમ છે, ટોપ વ્યૂ છે. અચ્છા વ્યૂ પણ ટોપ છે, બોલો ના? અરે વ્યૂ ટોપ છે, આખું નરીમન પોઈન્ટ નો વ્યૂ છે આખું, બોલો તો અટલ સેતુ નો આખો તમને બ્રિજ દેખાય છે. તો પણ બોલો, જલ્દી બોલો, થોડું ઈઝી કરું છું યંગસ્ટર્સ માટે. તો પણ બોલો પ્રિયંકાબેન, શું થશે? બોલો શું થશે? ક્યારે છૂટી? ક્યારે છૂટી? ક્યારે છૂટી? હવે ક્રિયા પણ છે, પ્રણામ પણ છે, પણ અભિપ્રાયમાં શું છે? છૂટવું છે. એવી રીતના કેમ ના સમજતા કે ભાઈ ચક્રવર્તી આમાં છે તો એને મજા આવે છે? હર ને તો મૂળ રીક્ષા કેવી રીતના લેશે? ખાલી બે ચક્રવર્તી ઊંડા અવસર સુધી પંચમ કાળ હતો એટલે બે ચક્રવર્તી નરકમાં ગયા, અધરવાઇઝ તો બધા મોક્ષ ગયા કે નહીં? તો આટલો વૈભવ છોડીને ગયા એનો મતલબ એની વચ્ચે હતા, પ્રવૃત્તિમાં હતા, પરિણામમાં હતા, ક્રિયામાં હતા, ઉદયમાં હતા, સંયોગમાં હતા. તો પણ એ હર સમયે ભાવના ભાવતા હતા કે ભાઈ ક્યારે હું આમાંથી છૂટું. તો અધર્મ ઇન્દ્ર બોલો 32 લાખ વિમાન નું સ્વામી એટલે જલ્દી 32 લાખ વિમાન નો સ્વામી એ સોધર્મ ઇન્દ્ર જોડી ચલાવીને કહે છે કે હે મનુષ્યના જીવો, અમને થોડો સમય માટે આ મનુષ્ય ભાવ નો સમય આપી દો, અમે સંયમ અંગીકાર કરીને મુનિ દીક્ષા લઈને ચાલ્યા જઈએ છીએ. સંગત સમજો, બધાની વચ્ચે રહેવા છતાં પણ એટીટ્યુડ મેક્સ અ વેરી વેરી બિગ ડિફરન્સ. એકને રેવું છે, ઓછાની વચ્ચે પણ રેવીને એને વધારવું છે, અને એકને બધાની બહુ બધાની વચ્ચે પણ છૂટવું છે. આઈ હોપ આઈ એમ એબલ ટુ, મને જે કેવું છે કહી શકું છું, સમજાય છે કે નહીં? બોલ આમ નામ દીક્ષા થોડી લેશે, બોલ આટલું બધું છોડી. આપણે તો ઘરની એક વસ્તુ ના છૂટે, એક હોય ને તો કે નહીં રેવા તો ને કામ આવશે, રેવા તો ને કામ આવશે, રેવા તો ને કામ આવશે. એક વસ્તુ તો છૂટે નહીં. અને અહીંયા કે છે કે છ ખંડ ને લાત મારીને ચાલ્યા રે, શું ગળ હશે? કો શું ગળ? એનો મતલબ અભ્યાસ કરતા ના ખટકતું તો એ ભાવ, ખટકતા તા એ પરિણામ, ખટકતા તા એ કઠાઈ ના પડે. કારણ કે અનંતાનું બંધી ગયું. ત્રીજો ભાવ લો, ત્રીજો જો શ્રેષ્ઠમ જ્ઞાની ના દીધા, પૂરું કરતું સમય થઈ ગયો. શ્રેષ્ઠમ જ્ઞાની ના દીધા, બોલો 11 9 પૂર્વનું જ્ઞાન. અને તો પણ 11, કારણ કે એ 11 તમને સમજાય છે? શૈક્ષણિક હવે 11 9 પૂર્વનું જ્ઞાન, સાથે મુનિ અવસ્થા, સાથે દ્રવિલિંગ પણ, સાથે આવી કડક ક્રિયા, સાથે લોકો પૂજે, સાથે સંજ્ઞા આચાર્ય, સાથે બધા ભગવાન ની જેમ પૂજે. બોલો જીવને અટકવાના સ્થાન અનંત છે કે નહીં? આ ચારે વસ્તુ એક સાથે થઈ શકે કે નહીં? બોલો હોય શકે કે નહીં? બોલો અનંત વાર આ ફોર કોમ્બિનેશન ટુગેધર, એક જ જીવમાં એક જ ભાવમાં એક જ સાથે હોય શકે કે નહીં? મન વચન કાયમી ક્રિયાની પ્રવૃત્તિ ચોખ્ખી, કટાઈની મનતા, શ્રેષ્ઠ જ્ઞાનની અધિકતા અને પુણ્ય નો ભય, સમજાય છે? અને આ બધાની વચ્ચે પણ અજ્ઞાની રહી ગયા છે, કારણ કે આ બધાની વચ્ચે પણ જીવ એનું કરતું ભૂલ. બહુ બહુ સમજવા જેવી વાત છે કે નહીં? બોલો બરાબર. અને અહીંયા શું કે છે કે નમો કાળ મંત્ર પણ યાદ ન રહે એકમ શ્રેષ્ઠ ની હીનતા કે બુદ્ધિ મુનિના છે કે નહીં? બોલો. તો પણ એ જીવે એ ભાવમાં કેવડી ગયું, એટલી ઓછી મેમરી હતી. થાકી ગયા, કંટાળી ગયા, બોરિંગ લાગે છે, સમજાય છે? આ ગુરુદેવ શ્રી ના 45 વર્ષ પ્રવચન નો સાર છે, સમય સારજી નો સાર છે, દ્વાદશાંગ નો સાર છે. બધું હોવા છતાં પણ તારો અભિપ્રાય નહીં પલટાયો તો તું અજ્ઞાની નો અજ્ઞાની રહેશે. ક્યાંય ગફલત માં રહ્યો, મેં આ કહ્યું, મેં આ કહ્યું, કરતા ભાવમાં હું કરું હું કરું, એ અજ્ઞાની. અહીંયા બેસીને મેં કીધું, મેં શીખડાયું, હું બોલી, પછી ગયું, ડન, ગોન, ગોન. તું અહીં નો કરતા પોતાને માને, શિષ્ય જ્ઞાન નો કરતા પોતાને માને, વિકલ્પ નો કરતા પોતાને માને, અને અનુકૂળતા નો કરતા પોતાને માનશે મરી. સાચે કહું છું, ક્યાંય શીખાઈ નથી, કોઈ કેવા નહીં આવે કે તું ભગવાન છે. આજે એક એક પ્રવચનમાં, એક એક લાઈનમાં, એક એક પંક્તિમાં, એક એક શબ્દમાં આપણને કહેવામાં આવે છે કે અરે તું આ બધામાં નહીં અટક, તું અંતર્મુખ થા, તું સ્વાધ્યાય કર, તું સમય આપ, તું વિચાર કર, તું નિર્ણય કર કે તારું સુખ, તારું સર્વસ્વ, તારી પ્રભુતા તારા અંદરમાં છે. લબાલબ ખચાખચ ભરી, ખાલી હા પાર, ખાલી સ્વીકાર કર, તું જો તારી દુનિયા બનાય. આજે બહુ અનુકૂળતામાં બેઠા છે ને આપણે, વી કાન્ટ થિંક આગળ પાછળનું, થોડું ભૂતકાળમાં જાઓ, થોડો ભવિષ્યનો વિચાર કરો, નોટ જસ્ટ બહુ પૂરતું ભૂતનું ભવિષ્ય, થોડો પાછળ જાઓ.
ક્યાંથી આવ્યા અને આ નહીં સમજીએ તો ક્યાં ફેંકાય. અને લાસ્ટ પોઈન્ટ છે, સમજાય? લાસ્ટ પોઈન્ટ દ્રવ્ય કર્મનો ઉદય. કોના જેવો ઉદય? અરે વાંચો ને, વાંધો નહીં, બોલો. અંબાની અદાની જેવો પુણ્યનો ઉદય હોય અને એ ઉદયમાં પોતાને સુખી માને અને એની સામે મુનિરાજ બોલો શું લખ્યું છે, મજા નથી આવતી. અને મને મને થાય કે બોલો, અહીંયા અહીંયા કોઈને લોટરીઓ લીધી, લોટરીની ટિકિટો, અને હું અનાઉન્સમેન્ટ કરશે ટિકિટનું નંબર, બોલો કેવી રીતે સાંભળશો? અને આમ તમારે એક એક આવતો જાય, આમ એક એક આવતો જાય, 10 નંબરની ટિકિટ હોય ને. હલો ના, જરા એમ મને થાય કે ઉછળી જાય, ઉછળી કેમ ના જાય યાર. એક એક જીવનું બલિદાન જો, એક જીવનું સમર્પણ જો, આપણી સુધીના વાત પહોંચાડવા માટે કઈ ઓછા ચેલેન્જીસ નથી ફેસ કરી રહ્યા. તાડપત્ર ઉપર હું કેટલી વાર કહું છું, જજો આજે ઘરે એક પેપર લેજો અને નીડર લેજો બેન, ધારાબેન, અને ખાલી તમારું નામ લખજો, ખાલી નામ કોતરજો ને, નામ કોતરજો, ખાલી DHARA, જસ્ટ રાઇટ યોર નેમ વિથ ધ નીડર ઓન ધ પેપર, ડોન્ટ કીપ એનીથિંગ ઓન યોર હેન્ડ. અને તમે વિચાર કરો, ખાલી અનંત આચાર્ય તો અનંત ઉપકાર છે, પણ હું તો 2000 વર્ષમાં એકો એક જીવને આજે યાદ કરવા માંગુ છું, અને એકો એક જીવને સ્મરણમાં લેવા માંગુ છું, જે એકો એક શ્રાવકો આપણા જેવા ત્યાં સ્વાધ્યાયી લોકો હશે. તમને શું લાગે છે, તાર પત્ર શું આમ રસ્તામાં પડ્યા છે, આચાર્ય લઈ નામ લખી નાખતા હશે? ઇટ ઇઝ અ બ્યુટિફુલ પ્રોસેસ. શ્રાવકો જઈને ત્યાં મૂકે, વ્યવસ્થિત તારપત્ર બનાવે અને બરાબર મૂકે એની સામે, એ નીડર મૂકે, જે પણ કાંટો મૂકે વ્યવસ્થિત, અને પછી એવો ભાવ આવે કે આ આચાર્ય નો ઉપયોગ અંદર થી બહાર આવે, કે કોઈ એવો વિકલ્પ આવે, તારપત્ર હાથમાં લે અને કઈક અમારા જીવા જીવો માટે કઈક અકારણ કરવાનો વર્ષા કરે. એવી રીતે એક એક ગાથાઓ લખાય આચાર્ય ને વિકલ્પ આવે તો, અને સુપ્રબળ વિકલ્પ આવ્યો આપણા માટે, બોલો. અને એ 2000 વર્ષ થી લઈને આજ સુધી આ શાસ્ત્રો સુરક્ષિત રહ્યા, કેટલા જીવોનો યોગદાન નહીં હોય? આચાર્ય તો લખીને મૂકી દે, પછી એનાથી આગળ કોઈ વિકલ્પ નહીં એમની ભૂમિકામાં, ચટ્ટાનસ્થાનમાં પ્રગટ દશામાં, કે આને લઈ જાઓ અને સાચવજો અને આમ કરજો અને આમ કરજો અને રાખજો અને આગળ. અને ત્યારે શું પ્રિન્ટિંગ પ્રેસ હતા? એક કોપી સમય સાચીને લખાઈ લે, એના પછી એને ઘરો ઘર લોકો એને શું કરે, પાછી લખે, પાછી લખે, એ રીતે પહોંચતા હતા ગ્રંથો. કેવી રીતે પહોંચ્યા છે આપણા પાસે? કોણ કે છે આપણી માટે આ પંચમ કાળ છે? કોણ કે છે આપણી માટે આ ઉંડાવ સર્જન? કોણ કે છે પડતો? કોણ આ કાળ ને આપણે કેમ ધિક્કારીએ? અરે આપણી માટે તો આ ચોથો આરો છે. અરે કામ કરી લો, એ તો ક્યાંય રખડવા ચાલે. કારણ કે આવા તો અનંતવાર નિગોદ માંથી આપણે નીકળ્યા અને અનંતવાર પાછા ગયા, ત્રસ પર્યાય અનંતવાર આપણે ભોગવીને પાછા ટૂર પર નીકળ્યા ને, ટૂર પર, વર્લ્ડ ટૂર. એવી રીતના ત્રસ પર્યાય ની ટૂર કરી, ટૂર કરી, સમજાય છે? નરકમાં ગયો, સ્વર્ગમાં ગયો, મનુષ્ય થયો, તીજન ટૂર કરી, અને પછી ટૂર પૂરી થઈ જાય પછી શું? પછી શું બોલો ધારાબેન, પછી શું? જો યા તો કાંઈ સમજાતું નથી, યા તો સમજી જાઓ, સમજીને સમાઈ જાઓ, ખાલી હા પાડવાની છે, હાલત બદલાઈ જશે. બરાબર છે? લાસ્ટ શું કીધું, અંબાની અદાની જેવો પુણ્ય ન ઉદય, અને પછી પોતાને સુખી માને ગફલતમાં, અને એની સામે મુનિરાજો ઉપર પથ્થરની વર્ષા થતી હોય અને શું કરીને ઉભા થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ઉભા થાય એવા જીવો. નિજ નિધિ નિજ મેં બતાવી યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જીવાની માં સકું વંદના શત બાર, વંદના શત બાર. અને કાંતિમંદિર બોધિની દ્વારસામી પરમ ઉપકારી જીવાની માં ચલો. મજા ના આવી જેની થોડું પણ કઈ સમજાયું હોય, આનંદ આવ્યો હોય, થોડું અંદર માં ચોટ લાગી હોય, થોડું સારું લાગ્યું હોય, આઈ ઓપન થઈ હોય, તો જરા જયનો જોરદાર આવી જાય છે. ગુરુદેશીને પણ લેવાની સ્વર્ગ લાગુ જોઈએ છે. પારલા મંદિરમાં બહુ સરસ મજાની ચર્ચાઓ ચાલે છે. બોલો અનંત અમ ભક્તોના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત સનાતન સ્વાનુભૂતિમય વીતરાજ શાસન નો, વીતરાજ શાસન જયવંત વર્તો, જયવંત વર્તો. હવે
રહેલો ક્લાસ એટલે ક્લાસ રૂપ છે.